मां चिंता विघ्न विनाशिनी मां तू कमलासनी ऐसक विषहति हंसवाहिनी माता दुर्गा तू हमने दे दुख हरणी मां कूर देवी करणी करने सहाय जाहर जग मां तू जो गणी माड़ी परगट पी छड़िया जाहर जग मां जगदम्बा तू जो गणी माड़ी परगट पी छड़िया गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वराय गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे
गरवी सरोलीमां गुजरातनी आ गरवीली धरतीमां राजाणाने आंगणे एटले के राजकोटने आंगणे अने नरी वास्तविकता एटले के नाना माणसनुं ध्यान राखुं राजेशभाई मां बैठो तो त्यारे कहता था कि नाना माणसनी भविष्यमां कोई जातनी तकलीफ न पड़े ए अमारो जीवननो एक मुद्रालेख छे अने बहु साची वात छे समय सारो होय माणसनो अने माणस नाना माणसनु ध्यान राखे ईज बीज के जबू के मोती पुरोई ले तो पुरोई ले अने एक गंगा सती पानबाई एम कीधु वीजड़ी ने चमकारे मोतीना परो पानबाई नकर अचानक थाय छे अंधारा वखत मिल्यो होय त्यारे माणस माणस ने समझी सके एनी एनी वातु रहे छे कलेक्टर हता रिटायर थई गया પછી ગામડું પસંદ કર્યું અને ત્યાં ખુરશી નાખીને બે ને ખેડૂને બોલાવે અહીંયા આવો અહીંયા આવો તો એટલે આમ આમ કરે ના 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 એટલે એક દી કીધું કે કેમ કોઈ મારી પાસે નથી આવતો તારી પાસે આવવા જેવું હતું તે કાંઈ ન કર્યું હવે હું કરવાનો હતો ને હવે તારી પાસે આવીને કરવું શું એમ બહુ સમજનો ડાયરો છે ટ્યુબલાઇટ મોડી પણ થાય ખરી એમ લોકસાહિત્યની વાતો જ અભણ માણસો પાસેથી મેઘાણીભાઈ મેળવી છે બાપ મેઘાણીભાઈને કોઈ પ્રશ્ન કર્યો તો કે લોકગીત અને ગીત અને લોકગીતમાં શું ફેર હવે આપણે માટે કઈ નવી નવાઈ નથી ગીત ગાયું કે લોકગીત ગાયું શું ફેર પડે છે પણ વડો તો વાણીયો હતો મરજીવો હતો મરમીલો હતો એને અલગ પડ્યા છે તમારા ફળિયામાં ફૂલ ઝાડનો છોડવો વાવો પછી કરણ હોય ગુલાબ હોય ચમેલી હોય ડોલર હોય એનું જતન કરો જાળવણી કરો એમાં પાણી નાખો અને જે ફૂલ આવે એને ગીત કહેવાય પણ વગડામાં એની મેળે મેળે ફૂલ આવે એને લોકગીત કહેવાય જેનો કોઈ કરતા ન હોય એકદમ વગડામાંથી આવેલું ફૂલ છે એ મેઘાણીભાઈ બહુ મેળવ્યા છે પછી આપણે છેલ્લે એની વાતો કરશું આપણે ઝવેરચંદ મેઘાણીની પણ ગામડા ખૂંદી ખૂંદીની માણસો વાતો મેળવી અને મને તમને એમ કીધું હાથ માળની હવેલીમાં રહેનારા ચમરબંધીઓ આ ખોરડામાં નજર કરો તમને ખબર પડે કેટલી ખાનદાની પડી છે ખાનદાનીની વાતો સમર્પણની વાતો એ તો ઝવેરચંદ મેઘાણી કવિ દુલાભાઈ કાગ સ્વર્ગસ્થ હેમુ ગઢવી જે હોલમાં હું અને તમે બેઠા છીએ એ મરજીવાઓ મેળવી મેળવીને મને તમને આપી જે જુગે જૂની ન થાય સાહિત્યની વેલડીઓ છે એ જુગે જૂની નહીં થાય રૂપ બદલે એનું સોનું તો એમને રહેવાનું ઘાટ બદલા કરે દાગીનાના પણ સોનું તો સોનું જ રહેવાનું છે અને સોનાને જેથી સોનાને કોઈ દી કાટ ના લાગે, ગંગાજળના પાણીમાંથી કોઈ દી દુર્ગંધ ના આવે, હાવજ કોઈ દી ખડ ન ખાય, આ ત્રણેય વાતો બને ને તેથી લોકસાહિત્ય જીવતું નહીં રે, મરી ગયું છે. પણ આ શક્ય નથી. સોનાને કોઈ દી કાટ લાગે નહીં, હાવજ કોઈ દી ખડ ખાય નહીં, ગંગાના જળમાંથી કોઈ દી દુર્ગંધ ન આવે, એમ લોકસાહિત્યની વેલડીઓ કાયમને માટે નવમ નવમ રહેશે, નિત નવી રહેશે. એવી ખાટી મીઠી વાતો કરવા માટે અમે તમારા સામે આવ્યા છીએ. મેં તમને કીધું અમે કોઈ ભણેલા નથી. મેઘાણીભાઈને કોઈ પ્રશ્ન પૂછ્યો તો લોકસાહિત્ય એટલે શું, તો કે અભણ બોલે ને ભણેલા સાંભળે એનું નામ લોકસાહિત્ય. હો એથી આગળ તો કે ગામડું બોલે નગર સાંભળે એનું નામ લોકસાહિત્ય. એથી આગળ તો કે ગામડાનું ભોળ પણ બોલે અને બુદ્ધિ સાંભળે એનું નામ લોકસાહિત્ય. ગામડાની સરળતા બોલે અને બુદ્ધિને ઘૂમરે નાખી દે. લ્યો મને ગામડામાં બાપાએ કીધું તું, મને કે વિકુદાનભાઈ શિવાજી છે ને એ લડીને મરી ગયા ને આપણે શિવાજી બીડી પીને મરી ગયા. બોલો મરી તો બે ગયા કે નહીં? પણ આ આ સરળતા બોલે અને બુદ્ધિ સાંભળે એનું નામ આ લોકસાહિત્ય. લોકોની વાતો બહુ મીઠી લાગે સાહેબ. આપણે તો ખબર નથી, જોકે આપણે તો આમ તો મૂળ આપણા સૌરાષ્ટ્રના એટલે આપણે તો બધા એમાંથી આવીએ છીએ. આપણા બાપદાદા ગામડામાંથી આવ્યા હોય વેપાર કરી કરીને, એટલે આપણે તો આનો અનુભવ છે. પણ અમુક માણસોને તો અચરજ લાગે કે ગામડાના માણસોમાં કોઠા સૂજબો હોય એ ક્યાંય ભણવા ન આવેલ્યું. ગામડાના એક બાપા મુંબઈ દીકરા પણ આંટો દેવા ગયા એટલે છોકરાએ કીધું લુગડા મેલા થઈ ગયા, બદલાવી નાખો તો કાંઈ મને કોણ ઓળખે. એટલે છોકરા માની ગયા, સાચી વાત છે, બરાબર, નો બદલાવો તો હાલશે. ગામડે આવી ગયા પછી કે અહીં તો બદલાવી નાખો તો કાંઈ તો બધા ઓળખે. લ્યો બોલો આ આવે ભણવા ક્યાંય ન આવે. જો નો એણે અહીંયા બદલાવ્યા, નો એણે ન્યા બદલાવ્યા, અને દીકરા દલીલ ન કરી શક્યા. જોકે આજે હું પ્રકાશભાઈને ભરતભાઈને અને રાજેશભાઈને કહેતો હતો કે જમવાનું એવું સુંદર હતું કે જમીન હુઈ જવા જેવું, જમીન જાગવા જેવું નહોતું. પણ હવે તો અમે તો શું કરીએ, એમ થોડું ખાવું કરતા ઘણું, અમુકને તો નહોતું ખાવું તોય ઉપાડ્યું. એમ અમારા અનુભવમાંથી ઘણી વાર હાસ્ય નીકળે. હમણાં એક જણાને કે પાન ખવડાવ્યું છે તો કાલે પાને ખવડાવ્યું ને, તારે જરૂરી છે મારે ખવડાવીશ. આ સહજ હાસ્ય કહેવાય. આ હાસ્ય જે આપણે આરોગ્ય આપે છે ને, એ આ લાફિંગ ક્લબ તો ઠીક છે, આપણે એમાં કંઈ ખબર નથી, પણ નીકળ્યા ગાંડા ભેરા થયા એમ લાગે. હાસ્ય તો રિયલ હોવું જોઈએ, કે જે સાચું હાસ્ય હોય એમાંથી જે સ્રાવ ઝરે એ મને તમને આરોગ્ય પ્રદાન કરે. ઓલી તો કસરત છે. પછી ખોટા દાંત નહીં, જો સાચા દાંત આવે તો લાભદાયી. ખોટે ખોટા દાંત કાઢતા હોય ને એને જોઈને સાચા દાંત આવે. અમારો માંગરોળમાં એક પ્રોગ્રામ હતો, આ હાસ્યરસ એટલે રિયલી હાસ્યરસ, જેને કે રિયલી રિયાલિટી, જો બીજો શબ્દ નથી આવડતો, રિયલી તો આવડી ગયો. હા, માંગરોળ ભાઈ ગામડામાં અમારો પ્રોગ્રામ હતો, એટલે પ્રોગ્રામ ને વાર હતી એટલે ગામડામાં તો ચા પીવા લઈ જઈએ ને. અમે એક ભાઈને ત્યાં ચા પીવા ગયા એટલે એક બાપા બેઠા ત્યાં નિયારે, મારે વાત તો કંઈ કરવી એટલે મેં પૂછ્યું, મેં કીધું બાપા વાવાઝોડાએ કેવી નુકસાની કરી. અને એ દરમિયાન આપણે સાગર કિનારે આપણે સૌરાષ્ટ્રમાં વાવાઝોડું બહુ પડ્યું એટલે એ દાંત મીડા કાઢવા. એટલે મેં કીધું નુકસાની આપણે પૂછીને કેમ દાંત મીડા કાઢવા, ઘૂર લઈ ગયા હાવો ગરિયો જેમ ટક્કર લઈ જાય ને એમ ટક્કર લઈ ગયા. ગામડામાં ઘણા બહુ બીડી ઉપે ને, પછી એને એવી ઉધર ઉપડે કે આપણે એમથી જાય બંધ થઈ ગઈ પણ ઊંચી સડી ગઈ હોય. હા છોકરો હા લે ને હા લઈ જાય, અને હેઠી આવે તી ખબર પડે કે આ બંધ ક્યાં થઈ, આ તો ઊંચી સડી હતી. એટલે એવી ઘૂર લઈ ગયા દાંત કાઢવામાં. સમજ્યા? એટલે મેં પૂછ્યું, મેં કીધું બાપા હું તો તમને નુકસાનીનું પૂછું છું, વાવાઝોડા કેવી નુકસાની કરીને તમે દાંત કાઢો છો? પછી મને એને વાત કરી, મને કે વિકુદાનભાઈ દરિયાના વાવાઝોડા હું નડતા હતા, આ ઘરના બંધ થઈ જાય તો મને કે આ ઘરમાંથી જે ઉપડે ને, રહોડામાંથી રમરમાટી બોલતા આવે છે, બહુ નુકસાન કરે, બહુ નુકસાન કરે. અને દરિયાના વાવાઝોડા તો મને કે ભાઈ વરે બે વરે ત્રણ વરે ઉપડે, આ તો ધીમાં ત્રણ ત્રણ વાર ઉપડે. જો આવે ક્યાંય ભણવામાં આવે છે, અને સહજ હાસ્ય કહેવાય, જે નવરસ કહેવાય હાસ્યરસમાં, હાસ્યરસ, વીરરસ, કરુણરસ, ભક્તિરસ, રોદ્રરસ, શૌર્યરસ, નવરસમાં એનો એક રસ હાસ્યરસ છે. પણ સંપૂર્ણ સાત્વિક હોવો જોઈએ, સંપૂર્ણ પવિત્ર હોવો જોઈએ. બેન દીકરી, ભાઈ બહેન, મા દીકરો, ગુરુ શિષ્ય બેઠા હોય, કોઈની મર્યાદામાં આંચ ના આવે અને હસવું આવે એવો જો કોઈ લોક હાસ્યરસ હોય તો એ અમારા લોક સાહિત્યનો હાસ્યરસ. અને એક બીજી વિનંતી આપને કરું, વિનંતી જ કરાય બાર ગામ જાય એટલે. તમને જયારે મજા આવે ત્યારે આમ ખખડતા રહેજો એટલે અમને ખબર પડે કે દૂધ દોણામ ગયું, હેઠું ગયું. અને એની એક ગુજરાતી ગઝલ છે કે ન જાણે કોઈ એ રીતે બીજાને છેતરી જાણું, અજબ ચાલાક બુદ્ધિનું મને ડાપણ નથી જોતું. કવિ પિંગલીશીભાઈ મેઘાણંદ ગઢવી જામનગર, એની આ કવિતા છે. ન જાણે કોઈ એ રીતે બીજાને છેતરી જાણું, અજબ ચાલાક બુદ્ધિનું મને ડાપણ નથી જોતું. અને હોય કોઈ ટાઈટથી ઠરતા તો એનું અંગ ઢાંકી દો, નકામાં મૃત શરીર પાછળ મને ખાપણ નથી જોતું. અને જીવિતને રાંધી ખાવાને મળતું નથી જ્યાં ઈંધણ, તો મરેલા પાસ ખડકાતું મને બળતણ નથી જોતું. અને કવિતાના મરમ સમજી ને કોઈ દાદ દેનારા, એવી બેકદર મહેફિલનું મને આમંત્રણ નથી જોતું. તમારા તરફથી સારો સારો સૂર નીકળે, એક સારો શબ્દ નીકળે અને શ્રોતા તરફથી દાદ ન મળે, એનો અમને થાક બહુ લાગ્યો. બે વ્યક્તિ અમારા દુશ્મન છે, બે જણા. એક સમજે છે ને દાદ નથી દેતો ઈ, અને એક નથી સમજતો ને પડકારા કરે ઈ. હા, અમારો ગામડામાં પ્રોગ્રામ હતો ને, તો સ્ટેજરી ભાઈ એક ભાઈ અદબવારી ઉભા હતા આમ. અને હકીકત છે, હું તમને જોક્સ નથી કહેતો, આ બધા સાચા બનાવની વાત કરું છું. અદેવાળી ઉભા હતા એટલે પ્રોગ્રામ શરૂ થયો, મેં જોયા હતા ઉભા હતા. પૂરું થયું પછી મારી પાસે આવીને મને પૂછ્યું, મને કે ભીખુદાનભાઈ આ બધું હું હતું? મેં કીધું આ મારી કઠણાઈ હતી, તને પૂરું થયું ત્યાં સુધી કાંઈ સમજાણું ન હોય તો આ મારી કઠણાઈ. પણ બાપ, આપ તો સમજદાર વર્ગ છો, સારી રીતે હાસ્ય, કરુણા, ભક્તિરસ, વીરસને માણી શકો છો. આ કાર્યક્રમ જયારે નક્કી કરવામાં આવ્યો ત્યારે મને એમ કીધું, બહુ નાનો હોલ છે અને થોડા માણસો છે, મને કે મજા આવશે. મેં કીધું માણસો છે એટલે મજા આવશે, માણસો તો થોડા જ હોય ને. સામાન્ય રીતે ગામડામાં, આપણે સૌરાષ્ટ્રમાં બનેલી હકીકત છે, એક દીકરીની જાન આવી. એ વખતે આપણે ગાડામાં જાનો આવતી એટલે અટાણની જેમ વ્યવસ્થા એવી નહોતી કે ભાઈ અમે એટલા માણસો આવશો એટલી સગવડતા કરી રાખજો, એવું નહોતું. પહેલા તો એ માણસો આવે પછી સગવડતા થતી એવી આપણે ત્યાં હતું. એટલે પૂછ્યું ભાઈને, દીકરાને કીધું કે બેનની જાનમાં માણસો કેટલા છે તું જોઈ આવી. એટલે હડીકાઢી ગણતરી કરીને કીધું માણસો 100-150 છે. તો બેટા એમ નથી કીધું, એમાં માણા કેટલા છે એ જોયું. તો કે માણા 20-25 છે, બાકી બધા પાડાના બોસ કાઢેવા એવા છે, સીધા ધણહેરમાંથી બીડિયું વિનાના સીડ્યા છે. તો કે હવે 20-25 ને હાંચવી લ્યો એટલે આખી જાન હચવાઈ ગઈ કહેવાય. બાપ, થોડા માણસો. કવિ દાદની રચના અને એના સુપુત્ર જીતુદાદ પાસેથી આપ સાંભળો, અને તમે જે રીતે એ કવિતાને માણી એ રીતે હું લોકસાહિત્યકાર તરીકે તમને લાખ લાખ ધન્યવાદ આપું છું. બાપ, આજ નકર સાંભળવા વાળા જડતા નથી હો. અહીંથી બોલીએ સોરઠ અમારે તો હામીથ બોલે જગ જૂની, આપણે કે ગઢ જૂનો તો કે ગિરનાર. પણ હવે કાં ગાન કાં ગાવા દે, કટકુંજીના ઠળિયાની જેમ હારો વાર હું સોચ્યો. સમજનું બહુ મોટી વાત છે. પરમપૂજ્ય મોરારી બાપુ એમ કે છે કે વક્તાઓને તો પહેલા શ્રોતા બનવું જોઈએ, પછી વક્તા થઈ શકાય. શ્રોતા શ્રવણપણું છે એ ઈશ્વરની કૃપા છે. હા, પછી બોલવું હોય તો પછી બીજી વાત આવી. બહુ સમજનો વર્ગ આપ, અને જે રીતે મને વાત કરવામાં આવી હતી એ રીતે જ આપ એક લોક સાહિત્યના ઉપાસક છો. હમણાં અમે અહીં બેઠા હતા ત્યારે વાત થતી હતી કે ગુજરાતી આપણી ભાષા બચે એવા બધા પ્રયત્નો ચાલી રહ્યા, કારણ કે આક્રમણો વિદેશના આપણી ઉપર એવી ચેનલોનો આક્રમણો છે અંગ્રેજી ભાષાનું. ભલે અંગ્રેજી બહુ જરૂરી છે આ જમાનામાં, પણ ગુજરાતીના ભોગે ઇંગ્લિશ શીખવાની જરૂર નથી. ગુજરાતી તો રાખવી જોઈએ, આપણી માતૃભાષા છે, જળવાણી છે. પરદેશમાં પણ અમે જોયું છે, અમેરિકા લંડનમાં ઘણા પરિવારો એવા છે કે જેના ઘરમાં ગુજરાતી જ બોલતા હોય છે. આપણે ત્યાં ઘણી ઇંગ્લિશમાં બોલવાની ફેશન આવી ગઈ છે, આવડે ન આવડે તો. પણ ખેર વાત જવા દો આપણે. પણ ગુજરાતી ભાષાની જે મજા છે એ તો કંઈક ગુજરાતી જ સમજી શકે છે. અને આપણી જ ભાષાને આપણે વખાણ કરીએ એવું નથી. હા, નકરે એક જણો પોતાનો અંગૂઠો ધોઈને પોતે ને પોતે પીતો હતો ને સરણામટ લેતો હતો, બોલો. એમાં કોઈ પૂછ્યું આમ કાં કરો તો મારું માયતમ વધારું છે. હવે એમ માયતમ ન વધે એ તો અંગૂઠો કોક ધોઈ પીએ તો વધે એમ. એટલે આ માયતમ વધારે મારે વાત નથી, પણ ગુજરાતી ભાષા જેવી છે. એક જણાને એટલું જ કીધું તું તમે સમજદાર છો, એટલે કે હા, કે તો તમે દુઃખી હશો. સમજે દુઃખી છે, બાકી નાસમોડો કાઢ નાખ્યો ને હું લેવા દેવા છે. જેને કઈક પોતાના પર્યા તણા નેવલ પગમાં ન હોય એવા કુણ હીણાને કોઈ કામ ઠબકો કલ્યાણ માં. હું કોણ છું, કોનો દીકરો છું, કોનો ભાણેજ છું, આ તો આપણે એક કુળની પરંપરા હતી. મને એક વાત ગમે, નાની એવી વાત છે કે સંસ્કારને છે ને આવતા પેઢીયું લાગે અને સંસ્કારને જાતા પેઢીયું લાગે. ડીએચમે મને તમને લોટરીની ટિકિટ લાગી જાય તો રાતોરાત રૂપિયાવાળા થઈ જવાય માણસથી, પણ રાતોરાત સંસ્કારી ન થવાય, એ તો પેઢીયું લાગે બાપ. અને આ મેઘાણીની કાગની દાદની કવિતાઓ એ તો લોક સંસ્કૃતિની ઉજાગર કવિતાઓ છે. માના ધાવણ જેવું કામ કરે મેઘાણીભાઈ એમ કહેતા કે લોક સાહિત્યની વાતો ગીતો એ તો માનું ધાવણ જે દીકરાને ઉપયોગી છે ને એટલું આપણા જીવનમાં સંસ્કૃતિ રીતે ઉપયોગી છે. એક જ વાત કરી દઉં, ભાવનગર મહારાજ સાહેબને જયારે આ દેશ આઝાદ થયો પેલી સહી કરવામાં ભાવનગર મહારાજે પેલી સહી કરી. સરદાર વલ્લભભાઈ પટેલને એમ કીધું થોડોક સમય જો આપો તો મારે થોડું કામ છે. તો કે ના બાપુ, આપ જે સમય માંગો થોડો હોય એમ. તો કે બીજું કાંઈ એવું કામ નથી, પણ મારે મહારાણીને પૂછવું છે કે ભાઈ મારું આપણું રાજ જાય છે, હવે દેશ આઝાદ થાય છે, પણ તમારા કરિયાવરમાં જે સંપત્તિ આવી છે એ વખતે તો કરિયાવરની સંપત્તિ એટલી હતી ને, તો એનું શું કરવું એમ. કારણ કે એનો અધિકારી હું નથી, હું તો રાજનો અધિકારી છું, એ આપી શકું. તો હું જરા પૂછાવી લઉં. અને પૂછાયું મહારાણીને કે મહારાજે એમ પૂછ્યું છે કે હવે રાજ જાય છે, સહી કરે એટલી જ વાર છે, તો આપનો જે કરિયાવર આવ્યો છે એનું શું કરવું. તો મહારાજને કહી દો કે આખો હાથી જાતો હોય ને તો એનો શણગાર ઉતારવાનો ન હોય. આ સંસ્કારની વાત છે બાપ. આ હું અને તમે મારીને તમારે કોઈ ભાવનગરના કોઈ બની ઓર્ડર નથી આવતા, પણ આ વાતોથી જે મને તમને પોરો ચડે છે ને એ ભારતીય સંસ્કૃતિનું સમર્પણ છે બાપ. એટલે આપણે ગમે છે, ગમે છે એનું કારણ લોક વાતો અભિયાન વાળાએ મને પૂછ્યું હતું મને કે ભીખુદાનભાઈ કાદુ મકરાણી છે કે જોગીદાસ કુમારની વાતો અટાણ કોમ્પ્યુટર યુગમાં યુવાનોને જો તમે સંભળાવતા હો તો કેટલી વાજબી છે. મેં કહ્યું એટલા માટે વાજબી છે કે નાનો છોડવો હોય ને એના મૂળમાં પાણી રેડો ને તો જ પાંદડે પહોંચે ને તો જ એને ખબર પડે કે મારા બાપ દાદા કેવા હતા, અમારા વડવા કેવા હતા. જપો નામ જલિયાણનું હે, રામ નામને લીન હે, દેખત સભી મેં રામ, તાકે પદવંદન કરું જય જય જલા રામ. એ તો દાખલા તો એના જ આપવા પડે. રામે લક્ષ્મણને એકવાર કીધું હતું લક્ષ્મણ આદર્શ વિનાનું જીવન વ્યર્થ છે. સાંભળજો બહુ નાની વાત છે, આ નવું છે, આ ફટાક્યા ફૂટે હારો આવી. હવે એ તો સિસ્ટમ હતા વધી ગઈ છે, અને અમારા પાડજો ને નંબર બદલાવજો. કારણ કે આમ તો હવે તો ઓટોમેટિક આવી ગયું છે બધું, પણ અમારા ઘણા વર્ષો પહેલા તમને કહું ને તો અમારા એક ભાઈ આખી રાત ફોટા પડ્યા પણ એકે દીધો નહીં. બોલો, તમે કીધું કેમ હું થયું હું, મને કે મેં તો લાઈટું કરી તમે રાજી રહ્યો એટલે. એટલે આચરણે તો આ બધું અદ્યતન આવી ગયું છે એટલે કોઈ સવાલ નથી. પણ રામે લક્ષ્મણને એટલું કીધું લક્ષ્મણ આદર્શ વિનાનું જીવન વ્યર્થ છે. તો લક્ષ્મણે દલીલ કરી કે પ્રભુ આદર્શોમાં જીવન વ્યર્થ બની જાય એનું શું. આદર્શ વિનાનું જીવન વ્યર્થ એ વાત તમારી 100% હું સ્વીકારું, પણ પ્રભુ આદર્શમાં જીવન વ્યર્થ બની જાય એનું શું? અને રામનો જવાબ સાંભળજો કે આદર્શમાં વ્યર્થ બનેલું જીવન લક્ષ્મણ બીજાને માટે આદર્શ બની જાય છે. જીવન જીવવા માટે તો હરિચંદ્ર તારામતીના અને જલારામ જોગીના દાખલા દેવાય. બાપ ને ટાટાને બિરલાને નો હાલે. ખરીદો ખરીદો દુનિયાના લોકો, અમારે અમારું જીવન વહેંચવું છે. શું વાંક હતો હરિચંદ્ર તારામતીનો? બોલો, સત્ય ન છોડવું, એ જ વાંક કે બીજો કોઈ વાંક? એમ વિશ્વામિત્ર મુનિ સામે પણ દાંત કાઢતા કાઢતા વેચાણ. પાંચ વર્ષના પ્રહલાદને ભીતમાં પછાડ્યો, હરણાકે છે, કીધું કે રામનું નામ મૂકે ને ત્યાં સુધી ઓરડીમાં પૂરી દો. વાંક તો એ ને, રામનું નામ મૂકી દેવું એ જ. તો એને દાંત કાઢતા કાઢતા જ પૂર્યો હતો, કારણ કે એને ખબર હતી કે આવ્યું ગાડીઓમાં બેહી એટલે આવા સ્ટેશન જ આવે. આ તો આપણે દુઃખ થાય છે, એને દુઃખ નતું થતું. ભાઈ આપણે આપણે રુદન આવે આવી વાતો સાંભળીને, આપણે કરુણા આવે. મેં હરિચંદ્રની વાર્તા એક ગામડામાં કરીને એક જણો તો રોવા માંડ્યો. મારી પાસે આવીને મને કે પિતા આવા દખા આપણી ઉપર પડે તો આપણે તો મરી જાય. મેં કીધું તારી ઉપર નાખે નહીં. એની પાસે મીટર છે કે એની ઉપર કેટલું નાખે. તને કેરોસીન લેવા મોકલે ને તું ધ્રુષ્કા મૂકતો, તારી ઉપર હરિચંદ્ર ના કસટ હોય કોઈ દી? બહુ સાચી વાત. કહેવાનો મારો અર્થ, આ બધી વાતો તો યુગોથી કહેવાય છે અને યુગો સુધી કહેવાવાની છે. સૂર્યચંદ્રના તેજ રહેશે ત્યાં સુધી કહેવાની છે. ભાવનગરનો આપણો નાજીર દખૈયા, બે હાથને મારા ફેલાવું તો પ્રભુ તારી પ્રભુતા દૂર નથી, પણ હું માગું અને તું આપી દે વાત મને મંજૂર નથી. કલ્પના તો કરો એની ખુમારી તો જો. નહીતર બે હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, હું માગું અને તું આપી દે વાત મને મંજૂર નથી. અને હવે હા, બીજું મોટી વાત કરે છે કે જે દિલમાં દયાને સ્થાન નથી ને વાત ન કર દિલ ખોલીને, એવા પાણી વગરના સાગરની નાઝીરને કશી જરૂર. પાણી વગરના સાગરને, હે, જે દિલમાં દયાને સ્થાન નથી ને વાત ન કર દિલ ખોલી, જે દિલમાં દયા નથી કરુણા નથી. મને ગામડાના માણસે મને સરસ બહુ વાત કરી હતી ભાઈ. મને કે ભીખુદાન ભાઈ, લોભી માણસને બંગલે જેને બેહીએ એના કરતા દરિયાને કાંઠે જે ન બેહીએ, કે ઓલો ઘોઘવાટા તો કરે. કેવડી મોટી વાત છે સાહેબ, કલ્પના તો કરો તમે. માણસને જીવવા માટે હૂક અને હવાની બેની જરૂર છે. તમારા સમાજમાં, અમારા સમાજમાં, કોઈ આપણા મિત્ર મંડળમાં, કોઈ આર્થિક સ્થિતિમાં નબળો માણા હોય અને દીકરા દીકરીના લગ્ન થયા હોય અને તમને ખબર પડે અને એને ફળિયામાં આંટો મારીને એટલું કહી આવો કે મુજાઈશમાં તારા પ્રસંગમાં અમે ઊભા છીએ એટલું કહી દો, તો ગણેશના કામ ગણેશ ઉકેલ લે. મારીને તમારી જરૂર નહીં પડે, પણ તમારો ને મારો પડકારો એને જીવાડી દે ખરો. જીવવા માટે પડકારાની જરૂર છે, હવા અને ઊફની જરૂર છે. હવા પરમાત્મા આપે છે, હૂપ છે સગા સ્નેહી સંબંધી અને મિત્રો આપે. દિલમાં દયા અને સ્થાન નથી, જાત નથી. દેવું એટલે રૂપિયા જ નહીં, કઈ કોકને જેગા દઈ દો બસમાં બેઠા હોય, કોઈ સુરદાસ હેલા જતા હોય તો એને મૂક્યા હોય બાવડું પકડીને ઘીરે, કોકને રોવા લાગીએ દેવાનો તો કઈ નહીં, દાજવા તો હોય કે નહીં. પૈસા તો હોય તો આપીએ ને, કારણ આપણે સડી પેરીને માથે હુતરી બાંધીને કોકને ઘેરે આંટા મારતા હોય, ત્યાં ક્યાં દેવાની વાત આવે. એક વાત મને બહુ ગમે છે, ઘણી વાર હું કહું છું. એક જણો ઓસરીમાં બેઠો હતો, એમાં કૂતરું ઘરમાં ગયું, પણ ગયું એવું પાછું વળ્યું, કૂતરાને આઘાત લાગ્યો, પરસેવે રેબજેબ થઈ ગયો, બઠિયા કાન કરી ગયો, અને એને એમ થયું કે મારા ધક્કા માથે પડે એમાં ગરધણી કેમ રહી શકતો હોય છે. અને ગરધણીએ કૂતરાને કીધું, કાં જાને, કાંઈક હોય તો અમે ન જઈએ, અમે અહીંથી બનેની બહાર નીકળી ગયા છીએ. એમ હવા અને ઉફની જરૂર છે. હવા છે એ પરમાત્મા આપે છે, ઉફ છે સગા સ્નેહી અને મિત્રો આપે છે. તો કોઈને જગા દઈ દઈએ. એ મારે અમારા સોસાયટીમાં એક મંદિર, શિવનું મંદિર છે, ત્યાં એક સુરદાસ રોજ પગે લાગવા આવે, રોજ કોઈ દોરી આવે ને કે લાકડીને ઠેકે ઠેકે આવે. એમાં એક જણે એટલું કીધું કે તમને દેખાય છે? તો કે ના, તે હુજતું નથી, તે હું કામ દર્શન કરવા આવું અહીં મંદિરે? સુરદાસનો જવાબ સાંભળજો, સુરદાસ કે મને નથી દેખાતું પણ મંદિરમાં બેઠો એને તો દેખાય છે ને, તમે પ્રાણ પ્રતિષ્ઠા કરી છે એને તો દેખાય છે ને, એટલે આવું. એને બાવડું પકડી ઘેરે મૂક્યા, મોટું ડોનેશન છે. એક નાની એવી વાત મને ગમે છે કે એક છોકરું તેડીને માં બસમાં ચડી, છોકરું રોતું તો અમા મુજે બેઠના હૈ, અમા મુજે બેઠના હૈ, કોણ જીગા દી. એની માં એક વાક્ય બહુ સરસ બોલી કે બેટા એ સબ હમ સફર હે, હમ દર્દ નહીં હૈ, એ તો હમ સફર હૈ, હમ દર્દ હોના ચાહીએ. દિલમાં કરુણા હોય તો જીગા દીએ, દયા હોય તો, બાકી પાણી વિનાના સાગરની પાણી વિનાના સાગર ગામડાઓમાં શહેરમાં ઘણા હોય. આપણે કહીએ અમારું કામ પડતી ઉઘાડે પગે વહી આવજો, પગર ખાપીને આવીએ તને વાંધો હું. હવે સાગરની ઈચ્છા એવી છે કે તમે ઉઘાડ પગા થાવ એમ, અને માનો કે આપણે ઉઘાડ પગા થઈએ ને પછી ત્યાં જઈએ ને એમ કહીએ કે 100 રૂપિયા ઉછી ના જોઈએ તો કે માથું માગી લે, 100 રૂપિયા નથી. તારા માથાનો મુરબો થાય કાંઈ, તારા માથાના પગરખા આવે કાંઈ, આવા પાણી વગરના સાગરની નાઝીરને કશી જરૂર. અને હવે સાંભળજો, જે સ્થાન લઈને આવ્યો છું એ સ્થાનની ઇજ્જત રાખી છે. આ બહુ સરસ છે. જે સ્થાન લઈને આવ્યો છું એ સ્થાનની ઇજ્જત રાખી છે, માનવતા પૂર્વક જીવીને ઇન્સાનની ઇજ્જત રાખી છે. અને મારું નાવ ડૂબે છે મજધારે તે પર ન હસો તટના વાસી, મેં મારું નાવ ડૂબાવી સાગરના તોફાનની ઇજ્જત રાખી છે. અને એક આહ ભરું તો હું તારા આસનને દગાવી દઉં, પણ દિલને હંમેશા વારીને ભગવાનની ઇજ્જત રાખી છે, અને ઘરવખરી વહેંચીને પણ મહેમાનની ઇજ્જત રાખી. આ બહુ મોટી વાત છે બાપ. એટલે અમારો કવિ દાદ પણ એમ કહે છે, હવે એની વાત નીકળી છે એટલે કહું છું કે પ્રભુ તું આપે એટલું જલું, એ હું નહીં એવો છું વધુ કાંઈ તો, પ્રભુ તું આપે. શું વધુ કાંઈ કહું, મંદિરમાં બેઠો બેઠો ભગવાન વિચાર કરે છે કે કોઈ મરદ આવીને એવું બોલ્યો કે હે અખિલ બ્રહ્માના માલિક, તે મને ઘણું દઈ દીધું છે, હવે જેને ન હોય એને આપજી. હશે 5 જણા હશે, પાંડવોની સંખ્યા 5 છે, 5 હશે હોય, કારણ કે ઓની તો સંખ્યા હો છે, ન હોય તો નવે નહીં. પૃથ્વી પાવલરા, આ ધરતી સૂર્યના તેજ ઘટી જાય, હોય ન હોય એવું પ્રમાણ ઓછા છે. તો આપે એટલું સાયા ઇતરો દીજીએ, જામે કુટુંબ સમાય, મેં ભી ભૂખા ના રહું, અતિથિ ભૂખા ન જાય, આટલું જ આપણા ઋષિઓએ માગ્યું છે. લ્યો સોક્રેટિસના 5-4 વાક્યો છે જીવનમાં ઉતારવા જેવા, સાદા મકાન, સાદો પોશાક, સાદો ખોરાક અને સહજમાં મળતો આનંદ, એનાથી એક ડગલું આગળ હાલો એટલે સંઘર્ષ શરૂ થઈ જાય. વિશ્વ યુદ્ધ જે નટકે છે, આ બહુ નરી વાત છે. સ્વીકારો ન સ્વીકારો એ આપણી ઉપર આધાર છે, પણ હાવ સાચી વાત છે. આમાંથી એક ડગલું તો આપણે હું અને તમે આગળ આવી એટલે સંઘર્ષ શરૂ થઈ જાય. સાદા મકાન, મકાનમાં ભક્તિ ભલી જાય એટલે મંદિર થઈ જાય, પ્રવાસમાં ભક્તિ ભલી જાય એટલે યાત્રા થઈ જાય, ભોજનમાં ભક્તિ ભલી જાય એટલે પ્રસાદ થઈ જાય. બોલો, તમે સીતારામ સીતારામ કરતા માંગરોળ જાઓ તો યાત્રા માંગરોળની છે. તમે શ્રીકૃષ્ણ આપે એટલું જ લઉં, અને સવાલ નથી સાહેબ, એ આપે એટલું જ મળે છે, બાકી તો શું તાકાત છે. 5 વ છે ને 5 વ એ જન્મની સાથે લખીને જ માણા આવે છે. 5 વ, પેલો વ વિદ્યા, બીજો વનિતા, ત્રીજો વૈરાગ, ચોથો વિત, અને 5મો વિપુ વિલીન. હવે એ પાંચે વ છે ને એ મારા ને તમારા જીવનમાં એ વણાય ને આવે એમાં કઈ આપણે કરી શકીએ જ નહીં. દાખલા તરીકે વિદ્યા, હવે ભણાવવા વાળા રૂપિયા ખર્ચે મોટા મોટા ટ્યુશન રાખે છે તો ભણે જ લ્યો નથી ભણતા, કારણ કે લખી જ નથી આવ્યો એ. બાકી રોડની લાઇટ ઉપર વાંચી વાંચીને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયા એવા કેટલાય દાખલા, કારણ કે એ લખીને આવ્યો છે. વિદ્યા, પછી વનિતા પત્ની, તમે 10,000 નું પેટ્રોલ દીકરાની હગાઈમાં બાળો ને હગાઈ ન થાય અને પાડોમાં ચા પી આવો કરી આવો લ્યો, કારણ કે નક્કી ન્યા થઈ ગયેલું છે એનું. ત્રીજો વિત, વિત નામ પૈસો. પુરુષાર્થી મહેનત કરી જો મળતો હતો તો આ મહેનત કરવા કઈ ઓછા છે નહીં, લખાવીને જ આવે છે માણસ. અને પાંચમું વિપુલ, વિલીન સોરી વૈરાગ્ય, વૈરાગ્ય એટલે સંસાર, સંન્યાસી. સંન્યાસી જન્મે છે, સંન્યાસી થાય તો ખબર નહીં ખેર જેવો હોય તે. બાકી સાધુ તો સાધુ જ કહેવાય, સાધુ થવાય નહીં, લુગડા બદલે બાકી તો બધું ઈનું હોય, એનો વ્યવહાર ઈનો હોય, એના એનો સ્વભાવ ઈનો હોય, આપણા હારુથી થયા હોય એમ. હા હુકમ જ કરે ભલે. મેં એક બાપુને કીધું સીતારામ તો તું સંસારી ઈસ વાત મેં ન સમજો, તને કોને લગ્ન કરવા ના પાડી હતી, તારી કઈ હગાઈ અમે તોડી આવ્યા એ કે તું, અમારો વાંક શું ભલા માણા. અને હુકમ જ કરે ગરમ દૂધ બનાના, એટલે આપણે ગરમ દૂધ લઈને જઈએ, પરબારો આંગલી બોલે ધકતા હે પણ તઈ ધીરો રે ને, આ તે કીધું ને ગરમ કર્યું, અમે કઈ ઉપરથી નથી લેવા કઈ, એ તો કપડાં જ બદલ્યા છે બાપ, સ્વભાવ નથી બદલ્યો, સંસ્કાર નથી બદલ્યા. સંત કોને કહેવાય કે શાંતિ પમાડે એને સંત કહીએ. પછી કોઈ પણ કપડામાં હોઈ શકે, ભગવામાં તો હોય પણ સાદા કપડામાં પણ આ દેશમાં સંતો કેટલાય છે. એના દાસ ના દાસ થઈને રહીએ આ દુનિયામાં, શાંતિ પમાડે એને સંત કહીએ. કેવા સંત હોય એનો એક દાખલો સાંભળશો. નાનકડું ગામડું પંખીના માળા જેવું બનેલી હકીકત પહોંચાડે. એક કુટિયામાં સંન્યાસી રે, સાધુ રે, ભિક્ષાવર્તી કરીને ગુજરાન કરે, તમામ જીવન પરમાત્માને સમર્પિત છે, મળે તો ભલે ન મળે તો ભિક્ષા લેવા જાય. એક બેનને ન્યાય એક ભાઈને ઘરે ભિક્ષા લેવા ગયા ને તો એ બાય ગામડાના સ્વભાવ કે મહારાજ નથી ઘરમાં કાંઈ, કાંઈ વાંધો નીકળી જાય. બીજી દી આવ્યા ભિક્ષા દે મયા, બીજે દી આકરા શબ્દમાં કીધું મહારાજ તમે ધંધો કરો ને શું કામ માગીને ખાવ છો, પણ રેખા બદલી નહીં એ જ પગલે પાછા વળ્યા. ત્રીજે દી આવ્યા ભિક્ષા દે મયા, ઘર કોઈ દી તાર્યું નહીં મહાપુરુષે, હું તમને એ કહેવા માગું છું. પછી તો ભાઈ મની બોલવા કે મહારાજ તમને શરમ છે કે બેશરમ છો, હાવ તમે કાલ ના પાડી, પ્રમદી ના પાડી, ઓલેદી ના પાડી તોય સમજતા નથી, હજી ઉભા ભિક્ષા દે કરીને. રેખા ન બદલી સાહેબનીઓ, અને એ પગલે પાછા આવ્યા. એ જે ભિક્ષા લઈને કુટિયા જતા પાછા ચોથે દી ગયા ભિક્ષા દે મહિના. પછી તો રીતસરબાઈ ન બોલવાનું બોલી, મહોતું હોય ને મેલું દાટ ભિક્ષા પાત્ર નાખીને કે લ્યો આ લ્યો આ ભિક્ષા, તમે રોજ ઉભા છો કાયમ તમને કહું છું તોય. હવે જે બીજા ઘરની ભિક્ષા હતી એ બગડી ગઈ અને એમાં મેલ આવી ગયો. કુટિયા જતા રહ્યા, ભિક્ષા હતી પક્ષીઓને પશુઓને ગૌરવી દીધી. ઝૂંપડીની પાસે પાણી વહ્યું જાય, નદી ખાડ 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 ઝરણું, ત્યાં મહોતું જઈને ધોયું, ધોઈ 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 મેલ કાઢી ઉજળું બલામ કર્યું બગલાની પાંખ જેવું, અને પછી એક એક ત્રાગડો દોરો નોખો કરી કરી અને એની વાટ બનાવી, વાટને કોળિયામાં મૂકી દિવેલ પૂરી દીપ પ્રગટાવ્યો, દીવો પ્રગટાવ્યો અને પરમાત્માને પ્રાર્થના કરી કે હે અખિલ બ્રહ્માંડના માલિક, એ બાઈ તો બિચારી અજ્ઞાન છે, એને ખબર નથી હું શું કરું છું, પણ તમે પરમ દયાળુ છો, પરમ કૃપાળુ છો, તો હે અખિલ બ્રહ્માના માલિક એના હૃદયમાં અજ્ઞાન રૂપી અંધકાર છે ને આ દીવાના પ્રકાશથી દૂર કરજે મારા બાપ, દૂર કરજે, દૂર કરજે, દૂર કરજે. પાંચમે દી પાછા આવ્યા પણ વા પ્રાર્થના કરવી અને આયા બાઈને પસ્તાવો થયો. આ ટેલિપથી છે. વૈશ્વિક ચેતના શિષ્ય બક્ષીનું પુસ્તક વાંચ્યું હોય તો વાંધો નથી, તમે આગળ વાંચજો. આખું બ્રહ્માંડ એક ચેતનાથી જોડાયેલું છે. એ આયા અને પ્રાર્થના કરવી, વાય ને પસ્તાવો થયો બાઈને, ઘરે રે મારે ભિક્ષા નહોતી દેવી તો ના. પાંચમે દિવસે આવ્યા અને ઈ જ ચહેરો, ઈ જ હાસ્ય, ઈ જ આંખોનું તેજ. અને આઈ બાઈ રોઈ 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 નાખી રાત કાઢી, કારણ કે મેં બહુ તો નાખ્યું, ભિક્ષા પાત્ર બગાડી નાખ્યું, હવે તો નહીં આવે અહીંયા. પણ સબરી રામની રાહ જુ, એમ આવ્યા કે આવશે, આવ્યા કે આવશે, આવ્યા કે આવશે, તા આવ્યા. ભિક્ષા દે હાસ્ય, પગમાં પડી ગઈ. ભાઈ માફ કરજો બાપુ, મેં તમારું ભિક્ષા પાત્ર બગાડી નાખ્યું, મેં તમને ન બોલવાનું ઘણું કીધું. અને એ સંત એમ કહે છે કે માં તારો કોઈ દોષ નથી, તારા મહોતાએ તો મારા કુટિયામાં અંજવાળા અંજવાળા કરી દીધા, તારા મહોતાએ તો મારું જીવન ઉજાળી દીધું. આ સંત પછી કોઈ કપડામાં હોઈ શકે. સંસાર છોડ્યા પછી સંસારીઓની ચિંતા કરે એનું નામ સંત કહેવાય. પાણીમાં હોડી જરૂરી છે, હોડીમાં પાણી ન હોવું જોઈએ તો હોડી બુડે. સંસારમાં સંતની જરૂર છે, સંતમાં સંસારની જરૂર નથી, નહીતર એ બુડે અને આપણને બુડાવે. તો સાયા ઇતરો દીજે જામે કુટુંબ સમાય, મેં ભી ભૂખા ના રહું, અતિથી ભૂખા ન જાય. તો પ્રભુ તું એ હું માગું એટલું દેજે, મને જેટલું મારા ભાગમાં હોય આપજે. એટલે વીત નામ પૈસો લખાવીને આવે છે, વિદ્યા પર લખાવીને આવે છે, વનિતા નામ પત્ની પર લખાવીને આવે છે, વૈરાગ જે આવે છે સંન્યાસીઓનો એ પણ લખાવીને આવે ને વિપુ વિલીન, એટલે શ્વાસનું પૂરું થવું, અંદર પૂરું થાય બહાર ન આવે, બહાર પૂરું થાય અંદર ન જવું ગણિત છે. એની એક વાત કહું, કચ્છનો લાખો ફુલાણી ઉદાર રાજવી હતો અને રસિક પણ હતો, બહુ પ્રેમી હતો માણસ. એટલે હરાણી આવે ને આપણે ચાકુ હજાવવાના તાણે, એ બે માણસ એક બાઈ આમ તાણતી હતી ને એટલે ચાકુ હુડી હજવતો હતો. એ ચિત્ર જોઈને લાખો ફુલાણી એક દુવો બોલ્યો છે કે એક તાણે બીઓ ત્રાકવે જળ લાગી નેણા, જેડો સુખ હરાણિયા હેડો નહીં રાણા. આ હા હા, સુખ જ્યાં વગડામાં છે એ મારા રાજમાં પણ નથી. એ લાખો ફુલાણી એક વાર એની સંપત્તિ નો વિચાર કરી અને એમ કે છે કે લાખો કે ન માણ્યું અવસ્થા થઈ ગઈ, લાખો કે ન માણ્યું છતે હું તે જે દાડા દસ આઠમાં કો જાણે કે કેમ. દસ બાર દિવસ પંદર દિવસમાં મારું મૃત્યુ આવી જાય તો આ તો બધું પડ્યું રહેશે, હું તો માણી શક્યો નહીં. આવું એને નિહાકો નાખ્યો. કોણ સાંભળી ગયું? એના પત્ની સાંભળી ગઈ. એને આવીને કીધું, મહારાજ શું વાત કરી તમે કે હવે દસ બાર દિવસમાં મારું મૃત્યુ આવી જાય તો શું, હું તો આ બધું પડ્યું રે. દસ બાર દિવસની વાત કરો છો? લાખો ભૂલ્યો લખપતિ ફૂલાણી જાજો ફે. દસ બારની વાત તો તમે મોટી કરો છો. લાખો ભૂલ્યો લખપતિ ફૂલાણી જાજો ફેર, દન ઉગે દન હાથ મેં કો જાણે કે કેમ. દી ઉગી ને હાથ મેં એમાં શું પ્રલય નહીં થાય એને કોની ખબર છે, અને તમે દસ બારની વાત કરો છો. 26 જાન્યુઆરી સૌરાષ્ટ્ર કચ્છમાં જે ભૂકંપ આવ્યો એની ક્ષણો કેટલી હતી કલ્પના કરો ને તમે, કોને ખબર હતી કઈ શું થશે. તો લાખો ભૂલો લખપતિ ફૂલાણી જાજો ફેર, દન ઉગે દન હાથ મેં કો જાણે કે કેર. પછી એની દીકરી સાંભળી ગઈ કે બાપુ તમે બહુ મોટી વાત કરી, મારા ભાઈ દી ઉગી દી હાથમાં બહુ વાત મોટી કરી, પણ હું તમારી દીકરી એટલું કહેવા માટે આવી છું કે લાખો ભૂલો લખપતિ ઉમા ભૂલી એ આંખ કેરે મટુકડે કો જાણે કે કેના મટકામાં શું નહીં થાય ને કોને ખબર. એટલે એની દાસી એની વડારણ એ સાંભળી ગઈ, એ આવીને કહે છે કે હું તો બાપુ તમારું વાળવા વાળી છું, હેઠું ખાવા વાળી છું, મને માફ કરજો. પણ લાખો ઉમા અને ધીળી નામ દીકરી, કચ્છી ભાષામાં ધીળી કહેવાય. લાખો એના પત્ની નામ ઉમા, લાખો ઉમા અને ધીળી નામ દીકરી, ત્રણે ભૂલ્યા તે શ્વાસ ઓલંભો ના ભીએ કો જાણે કે કેર એ અંદર ગયો બહાર આવશે કે કેમ, બહાર આવ્યો એ અંદર જશે કે નહીં, એવું જે વિપુ વિલીન એ પાંચમો વ એ માણસ લખાવીને જાણે છે. બસ એમાં કોઈ ફેરફાર થઈ શકતો ને, એમાં થઈ શકે એની આપણે આગળ ઉપર એક વાત કરશું ત્યારે એનું સમાધાન આપને થશે. પણ સાયા હે પરમાત્મા મને તું એટલું દેજે જેટલું મારે જોઈએ એટલું. હવે પેલી કડી સાંભળજો, આ સંસારમાં તારી સમૃદ્ધિના ભંડાર ભર્યા છે, એ આ સંસારમાં તારી સમૃદ્ધિના ભંડાર ભર્યા છે. હવે જો સમૃદ્ધિ, ભગવાનની સમૃદ્ધિ કઈ કહેવાય? આપણી સમૃદ્ધિ તો મકાન, પૈસો, મોટર ગાડી, સગવડતા, ફ્રીજ, જે કાંઈ જેની સગવડતા. મને મને એક જણે ગામડાના માણસે કીધું, મને કે વિભૂતન ભાઈ સુખની વ્યાખ્યા કરો જી. મેં કહ્યું સુખની વ્યાખ્યા તો દરેકની અલગ અલગ છે, ઘણાને રૂપિયા હોય તો સુખ માણે, ઘણા એમ કે ભાઈ જરૂર પડતા હોય તો હું કેમ કહી શકું. પણ એણે બહુ સરસ વ્યાખ્યા કરી એના પ્રમાણમાં કે સુખી હું એને ગણું છું કે આપણે આપણે ડોક્ટર નો ગોતીએ ને પોલીસ આપણને ન ગોતે, એ સુખ. સારું કહેવાય, હે આપણે ડોક્ટરને ન ગોતીએ અને પોલીસ આપણને ન ગોતે, આ સુખની વ્યાખ્યા એમ. તો આપણું સુખ એટલે આપણી સંપત્તિ, પૈસો, જે કાંઈ ભૌતિક સુખ છે એ પરમાત્માની સંપત્તિ, સૂર્ય, ચંદ્ર, પવન, વરસાદ, દરિયો, ડુંગર, જેની જેને નેતિ નેતિ કહેવાય. તમે દરિયો જેને હું વર્ણન કરો આ હા હા થઈ જાય છે, કારણ કે વાણી વાણી વિરામ પામે એટલે આ હા થાય છે. કાલું બોલેવા માંડે ને કાલું, હિમાલયને જોવો તો આ હા, હું આવડતું ને વાણી વિરામ પામે છે ને બુદ્ધિ વિરામ પામે છે, જેની કલ્પના ના કરી શકો તમે. મોટું બિલ્ડિંગ જોવો તો કડિયાની કલ્પના થાય, પણ હિમાલય કે આકાશ કે સૂર્યચંદ્ર જોવો તો કલ્પના ના થઈ શકે. હે જાઓ બુદ્ધિ વિરામ પામે. અને મેઘાણી તો એમ લખ્યું છે કે તમે અમાહની રાત હોય અમાહની રાત, અને જંગલમાં કોઈ નેહળે જાઓ તમે, આજુબાજુ 50-100 કિલોમીટરમાં લાઇટ ન હોય, અને પછી અમાહની કાલી રાતમાં તમે આકાશમાં જોશો ને તો હરિણું છે, સપ્ત ઋષિ છે, એ તમે એકવાર નજર તો કરજો. કરી છીએ, ન કર્યો એવો મારો દાખલો નથી, પણ મેઘાણી એમ લખે છે કે આવડા કોણે ફર્યા રે આભમાં ચાકલા ને રે તંદરવા આવડા કોણે ફર્યા રે આવડા કોણે ફર્યા ચાંદો ને સૂરજ બે દીવા દિવેલી એમાં કોણે પૂર્યા રે નો, આ કુદરતની સંપત્તિ. આ સંસારમાં તારી સમૃદ્ધિના ભંડાર ભર્યા છે, આ સંસારમાં તારી સમૃદ્ધિના ઈકો છો કરો ભંડાર ભર્યા છે,
આ સંસારમાં તારી સમૃદ્ધિના ભંડાર ભર્યા છે એ વાલા મારા ભંડાર ભર્યા છે તો મુખમાં સમાઈ એટલું માગીશું મુખમાં સમાઈ એટલું માગીશું નહીં ઉડલ માલો પ્રભુ તું આપે એ વાલા
મોંઘા હોય પણ આ તો કડી બહુ સરસ મોતી કણ મોંઘો કયો સોંઘો કયો અનાજ તુલસીદાસજી લખે છે કે હે ઈશ્વર મોતી કણ મોંઘો કયો તે સોંઘો કયો અનાજ તુલસી તબે મેં જાણ્યો અબ તું ગરીબ નવાજ મોંઘા હોય પણ મોતી ખવાય નહીં ખાઈ સબ બાજરો ને ઘઉં આ દુનિયામાં ખાઈ સબ બાજરો હવે આ ટાટા બિરલા વાળા ઘઉં બાજરો જ ખાય છે હા એ કઈ હોનાની ગીનીઓમાં સેણા લોટ ભરીને શાક નથી કરતા નોટું ના કઈ સંભારા નથી કરતા અને અતિ રૂપિયા જેની પાસે છે ને એને તો ડોક્ટરે એમ જ કે ત્રણે જ રોટલી ખાઈ છે અને એ ચોપડ્યા વિનાની ખાય છે કે ચોથી ખાઈ તો ફટાકીઓ તો આ બધું આ બધું ભેળું કર્યું તો કે વાહેલા વાહે તમારે વાહે નહીં એમ અમારા ગામડાને એક બાપાએ મને બહુ સરસ વાત કરી મને કે વિકુદાનભાઈ સંસાર છે ને એ શેરડીના સાઠા જેવો છે માઠ મજા આવે તો ગાંઠ આવી ઉભી રહી ગયો નથી હા સાચી વાત હે યથાર્થ છે ને સુખ દુઃખ તડકો છે છાયો આવે આવે ને આપણે રામને આવે કૃષ્ણને આવે પછી મને તમને તો આવવાનો છે ને હવે તડકા છાયામાં સુખ દુઃખમાં ભરતી ઓટમાં કેમ જીવું એના માટે સમજણ જોઈ ગયો એક જણે મને કીધું તું મને કે મને થાક ન લાગે મેં થાક માટે સમજણ જોઈ હે એટલે ગામડાના માણસમાં કોઠાવું જ બહુ બહુ સરસ વાત કરે એ ગામડાના બાપાએ મને હમણાં કીધું મને કે વિકુદાનભાઈ આ તો બહુ સરસ વાત છે મને કે મારા મોટા દીકરાને મેં આજે હવાને બોલાવીને એટલું કીધું કે મારો જીવ જાય ને તે મહેરબાની કરી નિરાયતી એને જવા દેજો પાણીને ચમચિયું ખોહીને મને ગોટે ન સળાવતા એક તો મને કોઈ દી એમ ન કહેતા કે બાપા ઓળખો તમને બહુ ઓળખ્યા આખી જિંદગી ઓળખ્યા નથી હાવ સાચી વાત મને ઓળખો આખી જિંદગી નડ્યો હોય હક લેવા દીધું નું ઈ મરવા ટાણ દે કે કાકા ઓળખો એ હું ભૂરો અરે ભૂરા તને ન ઓળખી તે અમારી દીકરીને હગાવી તોડાવી નાખી તે અમારા દીકરાઓને જેલમાં પુરાવ્યા તે અમારી જમીનું વેચાવી નાખી ભૂરા હવે તો મોત બગાડવા આવ્યા અટાણે તો આવ્યા આ નરી વાસ્તવિક વાત છે જો જીવનમાં સમજાય હે મોંઘા હોય પણ મોતી ખવાય નહીં ખાઈ સબ બાજરો ને ઘઉં મને ગામડાના ભાઈ કીધું મને કે વિકુદાનભાઈ 50 જોડી કપડા હોય આપણી પાસે તો કેટલા પહેરીએ કેટલા રોજ એક જોડી તો એક જોડી તો છે મને કે મારી પાસે એક તો બીજેથી પહેરવાની છે પછી હું ઘટે પછી એને એક બહુ સરસ વાત કરી, મને કે નીંદર નથી આવતી મને હમણાં. એ બિચારા હમણાં ગુજરી ગયા. ખીમભાઈ એનું નામ હતું, ભોડદર ગામના, પણ બહુ સુફી જમાનો માણસ હતો. પરમપૂજ્ય મોરારી બાપુ મારે ત્યાં પધાર્યા ત્યારે બાપુને મેં પરિચય કર્યો, બાપુ હું જે વાતો કરું છું આ ગામડાનો માણસ ખીમભાઈ, બાપુ એને મળીને બહુ રાજી થયા. આવો એક ફકીર જેવો માણસ હતો, પણ બહુ હાસ્યનો બેતાદ બાદશાહ હતો. સહજ હાસ્ય એના જીવનમાંથી નીકળ્યું. ગામડા ગામમાં પાછો રામાયણ વાંચતો, બોલો એ રામાયણ દેહી વાંચે, હનુમાન હલાંગ કરીને હમદુર ઠેકી ગયા. હનુમાનનો કે હળમાન કી હે, અને ભગવાન તો ભાવનાનો ભૂખ્યો છે, કઈ વ્યાકરણ સુધી જોઈએ એવું નથી એને. અને સમુદ્રનો કે હમદુર ઠેકી ગયા, અશોકના બગીચામાં ગયા. અશોકનમાં ગયા એમ ને, અશોકનો બગીચો નોખા પાડ્યા. બોલો, અમારે એક મુનીર ખાન છે અમારે જૂનાગઢમાં, બેંજો વગાડે છે, એ હિન્દી હિન્દી બોલે. હવે એ અમે એની હિન્દી શીખ્યા નહીં ને, અમારી ગુજરાતી શીખી ગયું. અને એ એવી વિચિત્ર વાતો કરે ભાઈ, સાવરકુંડલાનો કે સાવર કે કુંડલે કી. મોરારી બાપુ ગામ તલગાદડા ગયો તો, એટલે મેં કીધું ખાન સાહેબ ક્યાં ગયા હતા, મને કે તલકે ગાજડે. પણ મેં કીધું આ ક માલિકો હું કામ ખોઈશો લેવા દેવા વિનાનો. એમાં હળમાણ હલાંગ મારી હમદર ઠેકી ગયા, અશોકના બગીચામાં ગયા અને સીતાજી બેઠા ત્યાં, ન્યાજીને કીધું માં ગમે તમને અહીંયા. સીતાજી ક્યાંય કોઈને ગમે તો મને ગમે. તો કે માં આવું તો ગા બે જાઓ મારે ખંભે ખંભે બેહાડે. હળમાણ હમદર ઠેકીને આ કાંઠે આવી ગયા, બોલો રામચંદ્ર ભગવાન કી જય. રામાયણ પૂરી કરી નાખી. બોલો પછી ગામડા કોકે એમ કીધું કે આ રામાયણ પૂરી થઈ ગઈ, તો હા કે રામરાવનું યુદ્ધ કાં ઉડાડી નાખ્યું. તો કે એમને જો સીતાજી આવતા હોય તો નકામાં નિર્દોષના પ્રાણ લેવા હવા અહીંયા. આપણે લ્યાવવા તો માતાજીને આયા. હકીકત બહુ ઊંડી છે ને કહેવાની, કે હકીકતમાં સીતા તો ભક્તિનું પ્રતીક છે ને. ભક્તિ જો સેજે સેજે મળી જતી હોય તો નકામો ડોખો કરવો આપણે. એવો એવો નિર્દોષ સાહેબ. હવે એ મને એક દી કે નીંદર નથી આવતી, એટલે નીંદર થોડા હારા હારા નથી આવતી. અરે મને મને કે મેં તો રસ્તો ગોતી લીધો, એટલે રસ્તો એટલે મેં કીધું ઊંઘવાની ગોલીઓ લ્યો છો લેતા નો કિમભાઈ નડશે. અરે ઊંઘવાની ગોલીઓ લેવાના પૈસા જ હોય તો હું નીંદર જ ન આવી જાય. પણ તો મેં કીધું રસ્તો હું ગોઈત્યો, રસ્તો મને કે એ ગોઈ તો હુતા હુતા વિચારે ચડી જાઉં. એટલે મેં કીધું વિચારો કેવા કેવા કરો, મને કે માડા વધારે વૈયા જાઓ બધા જીન મિલ લઈ લઉં. ઓ મેં કીધું હું વાત છે, મને કે આ સાંભળો જેતપુર ભૂકી જાઉં ડાયંગુ લઈ લઉં બધી. અરે પણ મેં મને કે સાંભળો પહેલા મજામાં આવી જાઉં ટાટા ને બિરલા લઈ લઉં. રાતે પથારીમાં કોઈ રોકે તો નહીં આપણને, વિચાર કરવામાં કોણ રોકે. અને જીનમિલ લઈ લઉં, ડાયંગુ લઈ લઉં, ટાટા બિરલા લઈ લઉં, એ બધાનો માલિક થઈને બેસી જાઉં. અને કામદારો હડતાલ ઉપર ઉતરે ને વ્યવસ્થા ન કરી શકું, થાકી જાઉં ફૂઈ જાઉં. મેં કીધું આ તું કે છો ને અમે કોઈ કેતા નથી, લગભગ ને કરે આમ જ હોવે છે ને બધા. કોઈ કોઈની નિંદા કરીને હોવીને થાકી જાય છે, કોઈ કોઈની ટીકા કરીને થાકી જાય છે. હે બેફામ તો કેટલું થાકી જવું પડ્યું, ને જે જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી બહુ ટૂંકો રસ્તો કાપવાનો છે બાપ. વેદનાથી જીવાય કરુણા, કરુણા વેદના છે ને, વેદ ઉપરથી આવ્યું છે. વેદ છે તપ, વેદના છે તપ છે, એક જાતિ સાધના છે. વેદના તો માણસ, વેદના વિનાનો માણસ નકામો છે, કરુણા વિનાનો માણસ નકામો છે, દયા વિનાનો માણસ નકામો. એટલે કે છે મૂંગા હોય પણ મોતી ખવાય નહીં, ખાઈ સબ બાજરો ને ઘઉં. આ દુનિયામાં ખાઈ સબ બાજરો ને ઘઉં. ખવાય નહીં ખાઈ સર બાજરો ને ઘઉં. આ દુનિયામાં ખાઈ સર બાજરો ને ઘઉં. મિલના હરિયો પીવાથી કોઈ દી પ્યાસ બુજે નહીં, થઈ જાય અપચો બહુ. આ દુનિયામાં હરિયો પીવાથી કોઈ દી પ્યાસ બુજે નહીં, થઈ જાય અપચો બહુ. દરિયો પીવાથી કોઈ દી પ્યાસ બુજે નહીં, સંતોષ વિના કેવી. પાંચ યા પચીસ પચાસ કહું પાવે, એકસો દો સો પાંચસો મગાઈ ગયો, પાંચસો હજાર દસ હજાર મિલ જાવે તો લાખન કી બાત મેં ધ્યાન જો લગાઈ ગયો, લક્ષી કરોડ પાવે તો અરબે ખરબે માગે ધન, લાલચ અધિક દિલ અધિક દિલ લાઈ ગયો. કવિ કિશન બનંત હરે જાન રે જાનજન, સંતોષ બી નાહી તેરો કેસો દુઃખ જાય. એ ગામડાની વાત છે ને, બાપાના ચાર દીકરા હતા, ત્રણના લગ્ન થઈ ગયા, દીકરા અને અન્ય દીકરા, પછી ચોથાના લગ્ન નક્કી થયા ને, તો બાબા કીધું કે મારે તો હવે નથી આવવું, કે તમે અપર્ણ આવી આવો ને, હું તો ઘણા જાનમાં ગયો ને, આ ત્રણેયની જાનમાં ગયો તો હવે નાના જાનમાં મારે નથી આવવું. કઈ વાંધો ને છોકરા, કે વાંધો ને બાપુ, પણ ભાઈ જાન ઉગાડવાની થઈ, ઢોલ હરણાઈ વાગ્યા અને ભાભો પુરાયો થયો, મારે આવવું કે મારે આવું, કે તમે ના પાડતા હતો તો હવે આના પછી મારે કોની જાનમાં જવું, કે તારે ઓલી ઉપરની જાન આવશે એમાં જાય છે ને, મોટી મોટા ઘરની જાન આવશે, મોટા ઘરની જાન લેવા આવે ને. આપણે ત્યાં લગ્ન ગીતમાં આધ્યાત્મિકતા આપી છે સાહેબ, દીકરી વિદ્યા વ્યક્તિ આપણે ત્યાં લગ્ન ગીત ગવાય છે, કે ઢોલ રે ધડું ક્યાં લાડી હાલો આપણ દેશ, હાલો આપણે હાલો અમે લેવા એવા, ઢોલ રે ધડું ક્યાં લાડી હાલો આપણ દેશ. પછી કેના પક્ષમાંથી જવાબ મળે કે ઉભલા રહ્યો તો માગું મારા દાદા પામે શીખ, ઉભા રહ્યો તો હું કેમ જીવું એની શીખામાં લઈ લઉં. અને મહત્વનો જવાબ સામેથી આવે કે હવે સેની શિખરે લાડી હવે સેના બોલ. બહુ મોડું થઈ ગયું, વી પચી વર્ષ બાપના આંગણામાં રમતા રમતા તમે જો શિખામણના બે શબ્દ શીખી ન શીખ્યા હો તો હવે તો બહુ મોડું થઈ ગયું. હાલો આ લગ્ન ગીત છે, પણ આ કાયા રાણીને ભગવાનના ઘરની જાન લેવા આવે છે ને, એમ કે ઢોલ રે હાલો લેવા આવ્યા કહેવાય. ઉભલા ઉભાર્યો તો અગિયારમો અધ્યાય કરી લઉં, સુંદરકાંડના પાઠ કરી લઉં, એ બધું હવે ન્યા કરી જાય, મોર થઈ જાય બીજલના બોકડાની જેમ. હે બહુ સાચું એમ, દરિયો પીવાથી કોઈ દી પ્યાસ બુજે નહીં, થઈ જાય અપચો બહુ. દરિયો પીવાથી કોઈ દી પ્યાસ બુજે થઈ જાય અપચો બહુ. ખૂણામાં મને ઘનશ્યામ મળે તો ચાલુ સિદ્ધ ગાવના ગૌ. ઘરના ખૂણામાં એટલે મારા હૃદય કમળમાં, બહુ અંદર જ બેઠો છે, અને અંદર નો બેઠો હોય ને, અંદર બેઠો એમ સાબિત થયું. દારૂડિયો દારૂ પીને ફૂલ થઈ ગયો એના કાનમાં તમે એટલું કહી આવો કે તમારો દીકરો દારૂ પીને ફૂલ થઈ ગયો, એને નહીં ગમે ની ભગવાનનો અવાજ અંદરથી આવે છે, નકે ગમવું જોઈએ ને, એને રાજી થાય, રાજી નથી થતો, એનું કારણ એને અંદરથી અવાજ આવે છે કે ખોટું કર્યું, હું કરું છું ખોટું કરું. કોઈ જુગારી જુગાર રમતો જુગારી, એને એની દીકરીનો વર જુગારી ગોત્યો કોઈ, હારામાં હારો જુગારી હોય એ ગોતું, એને ખબર છે કે હું કરું ખોટું કરું છું. એ સમજણ જે છે એનો એ અંદરનો પરમાત્માનો હવા અંદર બેઠો છે. પ્યાર કરી લે, પ્યાર કરી લે, શું કોઈ તારો યાર નથી, બસ ગોતી લેજે, ગોતી લેજે. ભીતર છે, ક્યાંય બહાર નથી. ઘટમાં જ હાલે છે ઘડિયાળ, તમે કાંડે બાંધીને કાં ફરો? પુરુષોત્તમ કહે, પ્રાણીયા તમે ઘટ ભીતર જોયા કરો. અંદર બેઠો છે મારા ઘરના ખૂણામાં મને, અને બહુ સાચી વાત છે. તમે અતિ પરમાત્માનું ભજન કરો, ભજન કરવું જોઈએ. મૂર્તિ પૂજા આપણે એટલા માટે કરી, મૂર્તિ પૂજા કરતા 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 એ ઠાકોરજીની, જલારામ બાપાની, રામકૃષ્ણ માતાજીની મૂર્તિ અંદર ઉતરી જાય, અને પછી અંદર અંદરનો જ પરમાત્મા જાગૃત, એની એનો એનો પરિચય થઈ જાય. આ મૂર્તિથી સાચી મૂર્તિનો પરિચય કરવા માટે ઋષિઓએ આપણી પરંપરા બાંધી, પૂજા પાઠ ને બધા. તો ઘરના ખૂણામાં મને ઘનશ્યામ મળે તો ચાલુ સિદ્ધ ગાવનાનો, એ ઘરના ખૂણામાં મને પ્રભુ મળે ચાલુ સિદ્ધ ગાવનાનો. દાદ કહે પ્રભુ તારી દુનિયામાં કવિ, દાદ કહે પ્રભુ આપે.